તારીખ 8/6/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 940 અને 941 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 556.
ચોથા અધિકારનો છેલ્લો ગુણ છે કે જેને વિભાવ ભાવો અને ભલા માન્યા છે, દયા દાન વૃક્ષોપના પરિણામ છે, તે રાગવેશ મોથી ઉત્પન્ન થયેલા પરિણામ છે, દુઃખદાયક છે, મલિન છે અને પોતાની જાતથી વિરુદ્ધ જાતિના છે, તો પણ તેને સારા જાણ્યા છે, ભલા જાણ્યા છે, સ્વભાવના ઘાતક હોવા છતાં સારા જાણ્યા છે, સ્વભાવના ઘાતક હોવાથી અનિષ્ટ છે, તો પણ સારા ઇષ્ટ જાણ્યા છે, તેણે મિથ્યાત્વનો દારૂ પીધો છે. જેમ દારૂ પીધેલાને પોતાના હિત અહિતનો વિવેક નથી, તેમ રાગાદી ભાવોને ઇષ્ટ માને છે, ભલા માને છે, સુખદાયક માને છે, હિતકારક માને છે, તેણે મિથ્યાત્વનો દારૂ પીધો છે. મિથ્યાત્વ છે એ દારૂ કરતાં પણ વધારે ખરાબ છે, એમાં બહુ વાંધો નથી, પણ પોતાના કષાયની મંદતાના પરિણામ સારા માનવા એ જ મિથ્યાત્વ ચીજ છે, તો ત્યાં એને તકલીફ પડે છે. મિથ્યાત્વને નિષેધવામાં વાંધો નથી, કેમ કે સીધી વાત છે કે મિથ્યાત્વ છે તો નિષેધવા લાયક છે, પણ એ મિથ્યાત્વ પોતાના પરિણામમાં કષાયની મંદતાને ઇષ્ટ માનતા અથવા બાહ્ય સંયોગોમાં ક્યાંય પણ ઇષ્ટપણું માનતા, પોતાથી અધિકપણું માનતા, એ મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. તો એ મિથ્યાત્વ છે એ ઘણું ભયંકર છે, એ ત્યાં સમજાવવું જોઈએ. માત્ર વિચારથી માન્ય કરે એટલું નહીં, પણ પોતાના પરિણામમાં મિથ્યાત્વ થાય છે તે સમજાય તો તે તળવાનો પ્રસંગ છે. તેથી તેને આશરો સારો લાગે છે, જે આશરો બંધનનું કારણ છે, જે આશરો પરિભ્રમણનું કારણ છે, તે જ આશરો તેને સારો લાગે છે, ભલો લાગે છે. તત્વદૃષ્ટિ નહીં હોવાથી કયા પરિણામ કયા તત્વમાં ખટવા જોઈએ, જે આશ્રવને બંધના પરિણામ નુકસાનકારક છે એમ એને હેયપણામાં ખટવા જોઈએ, તેના બદલે તે હિતકારક અને લાભકારક માનીને ઉપાદેયપણે ખટવાઈ જાય છે, એને મિથ્યાત્વની વિપરીતતા કહેવામાં આવે છે. આ પરિસ્થિતિ થાય છે. તત્વદૃષ્ટિએ કયા પરિણામ કયા ખાતામાં જાય, કયા ખાતામાં એની ખતવણી થવી જોઈએ, એ તત્વદૃષ્ટિએ જ્યાં સુધી પોતાના પરિણામની ખતવણી પરિણામને ઓળખીને ન આવડે, ક્યાં સુધી એને કયા પ્રત્યે એને કોની પસંદગી કરવી, રાગરૂપ મલિન ભાવની કે પરમ પવિત્ર પરમાત્મા સ્વભાવની, આ બેમાંથી એને કોની પસંદગી કરવી, એ શું શીખડાવવું પડે એવું છે કે આની પસંદગી કરવી જોઈએ એમ શીખડાવવાનો વિષય છે. એટલો મોટો તફાવત છે રાગરૂપ મલિન ભાવ અને પરમપદ વચ્ચે, તફાવત એટલો મોટો છે કે ભાગ્યે જ કહેવાની જરૂર પડે કે આ પરમપદ પસંદ કરવા જેવું છે, રાગની મલિનતા અને હીનતા પસંદ કરવા જેવી નથી. વળી રાગમાં પ્રત્યક્ષ દીનતા હીનતા અને લાચારી તો છે, રાગ પોતે જ લાચાર પરિણામ છે, પરતંત્ર પરિણામ છે, પરાધીન પરિણામ છે. તેથી તે સારું છે એમ માનવા જેવું નથી. છતાં કેમ કે ઓળખાણ નથી, ઓળખાણ નથી. સાચા હીરા અને ખોટા હીરા એક જ પડીકામાં હોય તો ઓળખાણ ન હોય તો એ ખોટો હીરો પણ પકડશે કે આની ચમક સારી છે, આ સારો લાગે છે એમ એને થશે. પણ એ પરખ નથી, ઓળખ નથી. સીધી વાત તો એ છે, જો ઓળખે તો ગુણ નિધાન એવું પરમાત્મા પદ છે અને આ અવગુણથી ભરેલો રાગ છે, આટલો મોટો તો ફેર છે. પણ એના ભાવે સ્વભાવે એની ઓળખ નથી એટલે પોતાને નુકસાન થાય એવું કરે છે. કોઈ પોતાના નુકસાનને ઈચ્છે તો સીધું પૂછો તો ના પાડે કે કોણ પોતાના પોતાની બુરાઈને કોણ ચાહે અને કોણ ઈચ્છે. કોઈ પોતાની બુરાઈને પોતાની નુકસાનકારી પરિસ્થિતિને સ્વાભાવિક રીતે જ ન ઈચ્છે, છતાં પણ એ જ પંથે જાય, એ શું બતાવે છે કે એ વિષયનું અજ્ઞાન બતાવે છે. પોતાને ક્યાં લાભ છે એની એને ખબર નથી એમ છે. કહે છે કે આ અનાશ્રવી આત્મા એને સારો લાગતો નથી, કૃણ ભ્રમથી ભૂલો છે, માટે આ દ્રષ્ટિ કરી અનુભવ કર. તને અનાદિનો ભ્રમ છે, અનાદિથી તું તારા પોતાના જ મૂળ સ્વરૂપને અસલ સ્વરૂપને ભૂલ્યો છો, તેથી જાગૃત થઈને તારા સ્વરૂપને ઓળખીને એની દ્રષ્ટિ કરવી એટલે એના અસ્તિત્વને ગ્રહણ કરીને આ હું દ્રષ્ટિનો વિષય એટલો છે કે આ હું પોતાની હયાતીને જ્ઞાનમાં ઓળખીને એ હયાતીને શ્રદ્ધાથી સ્થાપવી, શ્રદ્ધાથી ગ્રહણ કરવી અને એમ કરતાં જે સાક્ષાત અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થાય એવો અનુભવ કર. ભ્રમથી ભૂલો છું તે ભ્રમને મટાડીને દ્રષ્ટિ અને અનુભવ કર. આ દ્રષ્ટિ અને અનુભવ કરવા એ એક જ ધર્મની રીત છે, બીજી કોઈ ધર્મની ત્રણકાળ ત્રણ લોકમાં રીત નથી. સ્વરૂપની દ્રષ્ટિ કરવી એટલે સ્વરૂપ અસ્તિત્વને શ્રદ્ધામાં પકડવું છે તો ખરું જ, અસ્થિ રૂપે તો છે જ, પણ શ્રદ્ધા જે અસ્તિત્વ નથી ત્યાં પોતાને પકડે છે કે આ હું, એ વિપરીત શ્રદ્ધા છે. ત્રિકાળ અસ્તિત્વ છે ત્યાં શ્રદ્ધાની પહોંચ થાય અને શ્રદ્ધામાં ત્રિકાળ અસ્તિત્વનું ગ્રહણ થાય, એમ થતાં જે સાક્ષાત અનુભવ થાય એ પવિત્ર ધર્મની, નિર્દોષ ધર્મની, અકસાય ધર્મની આ રીત છે. બીજી કોઈ ધર્મની રીત નથી, બીજો કોઈ ધર્મ નથી, બીજો કોઈ ધર્મની રીત પણ નથી. ધર્મ તો અકષાય પરિણામ છે, પ્રબળ કષાય અભાવ. કષાયનો પ્રબળ અભાવ એટલે કષાયની મંદતારૂપ સદભાવને પણ અભાવ લેવો છે, પ્રબળ અભાવ લેવો છે. એવું આત્મ સ્વરૂપ છે ને એવું જ પરિણામ થવું તે આત્માનો ધર્મ છે. એને સંપ્રદાયથી જૈન ધર્મ કહ્યો છે. અત્યારે રૂઢિવાચકપણે છે તો જૈન એટલે જીત્યો, એને કષાયને સમ્યક પ્રકારે જીત્યો છે, તેથી ત્યાં જૈન પણ પ્રાપ્ત થયું છે. ગુરુદેવ પ્રવચનમાં કહે છે જૈન ધર્મ છે એ વાણિયાનો ધર્મ છે એમ લોકો માને છે. જગતમાં વાણિયા વધારે છે આ ધર્મમાં, તો લોકો એમ માને કે જૈન ધર્મ એટલે વાણિયાનો ધર્મ. બીજા લોકો પણ એમ માને ને વાણિયાઓ પણ એમ માને કે આ આપણો ધર્મ, પણ આ તો વસ્તુ ધર્મ છે, તેમાં નાત જાતનો તો પ્રશ્ન છે જ નહીં, વાળા સંપ્રદાયનો તો પ્રશ્ન છે જ નહીં, પણ ચારે ગતિના જીવોને અધિકાર છે. સાતમી નારકીનો નારકી જૈન ધર્મને પ્રાપ્ત કરે છે, દેવલોકનો દેવ જૈન ધર્મને પ્રાપ્ત કરે છે, અને જંગલના પ્રાણીઓ ક્રૂરમાં ક્રૂર પરિણામ ધરાવતા એવા વાઘ સિંહ અને કાળા નાગ સર્પ હોય એ પણ અનુભવ કરે છે ભગવાનના સમોસરણમાં. ફણીધર બેઠા હોય, મોટા મોટા અજગરો આવ્યા હોય, તીવ્ર ક્રોધથી એ પર્યાયને પ્રાપ્ત છે. બધા આત્મા છે, દેહ તે કાંઈ આત્મા નથી, એનું શરીર તે કાંઈ આત્મા નથી, અંદરમાં તો પરિપૂર્ણ પવિત્ર સ્વભાવે ભગવાન બિરાજમાન છે, પણ એને ભૂલીને તીવ્ર ક્રોધાદિના પરિણામ કરતા એ અવસ્થાને પામ્યા છે. એ પણ ભગવાનની વાણી સાંભળી અને અંતર્મુખ થાય છે, પોતાના પરમાત્માનો અનુભવ કરે છે. ગણધર દેવ કહે છે કે એ બધા દેવ છે, ત્યાં દેવ થયા, પોતાના પરમ પરમ સ્વરૂપને અનુભવનારા એ દેવ થયા ત્યાં. આવા પ્રાણીઓ પ્રાપ્ત કરે છે. તો મનુષ્ય છે એ તો ઘણો વિવેકી પર્યાયમાં ઉભેલો જીવ છે. ઘણા વિવેકની પર્યાયમાં ઉભેલા જીવને ન પ્રાપ્ત થવાનો શું પ્રશ્ન છે? એ જરૂર પ્રાપ્ત કરી શકાય છે. સાતમા અધિકારનો બોલ ચાલુ થાય છે 942 થી વચ્ચે આ એક પુનઃ પ્રકાશનો છે. કેવળ જ્ઞાનની પર્યાયને પણ ન જો, દ્રષ્ટિ ક્યાં કરવી એમ કે છે. દ્રષ્ટિનો વિષય કેવળ જ્ઞાનની પર્યાય પણ નથી. જીવને જેની દ્રષ્ટિ છે, જીવને જ્ઞાનમાં તેની જ મુખ્યતા છે. જેની જ્ઞાનમાં મુખ્યતા છે તેને જીવ જોવે છે, અને જેની મુખ્યતા નથી તે જોવાતું હોવા છતાં, જ્ઞાનમાં જણાતું હોવા છતાં ગૌણ એટલું થાય છે કે નહીં જણાવવા બરાબર રહે છે. જાણ્યું ન જાણ્યું કરી નાખે છે. ગૌણતા શું કરે છે જ્ઞાનની? કે જાણ્યું ન જાણ્યું કરી નાખે છે, સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખે છે. એમ તો અહીંયા એમ કહે છે કે કેવળ જ્ઞાનની પર્યાયને પણ ન જો. અત્યારે તો ઉત્પન્ન નથી, પણ ભવિષ્યમાં જે ઉત્પન્ન થવાની જેની ભાવના તને વર્તે છે, પૂર્ણ પર્યાય છે ને, એની ભાવના ઉત્પન્ન થાય છે. તો પણ કહે છે કે દ્રષ્ટિ દેવાલાયક પદ નથી, એ પર્યાય પદ છે, એ દ્રષ્ટિ દેવાલાયક નથી. તે પણ પર્યાય અપેક્ષા એ પરમપદ હોવા છતાં પારિણામિક ભાવની અપેક્ષા એ અપરમપદ છે, પરમપદ નથી. કેમ કે તેનાથી અનંત ગુણ છે, શુદ્ધાત્મ પદ છે, તેનાથી અનંત ગુણ છે. એક ગુણને પણ અનંત ગુણ છે એટલે દ્રષ્ટિ ત્યાં દેવાલાયક છે. કેવળ જ્ઞાનની પર્યાયને પણ ન જો. વળી કહે છે કે એમ પણ ન જો કે પહેલી અવસ્થા શુદ્ધ ન હતી અને પછી શુદ્ધ થઈ, એવા ભેદને પણ ન જો. એ નીચી દ્રષ્ટિનો વિષય થાય છે. તો પહેલાં તો અમે વેપાર ધંધો બહુ મોટા પ્રમાણમાં કરતા, ઘણા પાપ કરતા, હવે બધું છોડી દીધું છે. એમ તો ન જો પણ પહેલી અવસ્થા આવી શુદ્ધ હતી ને હવે અત્યારે શુદ્ધ થઈ એમ પણ ન જો, એમ કહે છે. અવસ્થા દ્રષ્ટિનો નિષેધ છે અહીંયા, પર્યાય દ્રષ્ટિનો નિષેધ છે. ગુપ્ત અને પ્રગટ અવસ્થા ભેદ એટલે કે દ્રવ અને પર્યાયના ભેદને ન જો. દ્રવ પર્યાયનું જ્ઞાન તો શાસ્ત્ર દ્વારા આપ કરાવો છો, વાણી દ્વારા દ્રવ પર્યાયનું જ્ઞાન કરાવો છો. હવે કહો છો કે દ્રવ પર્યાયને ન જો, કે હા, ઓળખવા માટે ભલે તને એ બધું કહ્યું હોય, તું ઓળખતો નહોતો એટલે ભેદ પાડી પાડીને દ્રવગુણ પર્યાયના તને વસ્તુ ઓળખાવી, વસ્તુની કિંમત કરાવી તને. પણ હવે અનુભવ કરાવવો છે, એ અનુભવ કરાવવા અર્થે તને એમ કહીએ છીએ કે જે તને સમજાયું છે એ સમજાયું છે ભેદપૂર્વક, એ ભેદમાં ઊભા રહેવાની હવે મનાઈ કરીએ છીએ, એ ભેદમાં પણ ઊભા રહેવાનું નથી. પરિણામ અનુભવમાં કેવા પ્રકારે કામ કરે છે એનો અહીંયા સંકેત છે. કેમ કે એ વિષય કથનની અંદર વર્ણનમાં લાવવો એ સર્વથા વક્તવ્ય નથી, માત્ર કથનચિત વક્તવ્ય છે જેનો અહીંયા સંકેત કરવામાં આવે છે. કે અનુભવ કરનાર જીવ દ્રવ પર્યાયના ભેદને જોતો નથી. જ્યાં સુધી દ્રવ્યના ભેદને કે પર્યાયના ભેદને લક્ષમાં રાખે છે ત્યાં સુધી ભેદના લક્ષમાં ઉભેલો અનુભવને પ્રાપ્ત કરી શકતો નથી, ભેદના અનુભવમાં રહે છે, અભેદ વસ્તુનો એને અનુભવ થતો નથી. કઈ ભેદ પાડે છે આમાં? આટલું ઘી વાપર્યું તું, ચાર ગણું ઘી પાયું તું આ મેસુદને, એવો એ જો વિચાર કરવા રોકાય તો એને એનો અનુભવ કરવામાં ખલેલ પહોંચે, એનો આનંદ એ માણી શકે નહીં. હીરાનો હાર ખરીદતી વખતે જેટલા વિકલ્પો કર્યા હોય એટલા વિકલ્પો જો પહેરવા ટાણે કરે તો પહેરવાનો આનંદ એને આવે નહીં. એમ મીઠાઈ બનાવતી વખતે કે ખરીદતી વખતે જેટલા વિકલ્પ કર્યા હોય એટલા ખાતી વખતે કરે તો એનો ખાવાનો આનંદ ન રહે. આ તો આ દ્રષ્ટાંતોમાં સમજાય છે. તેમ ઓળખવા ટાણે ભલે સત્શાસ્ત્રથી ગમે તે પ્રકારે ભેદથી વાતો આવી છે તો પણ અનુભવમાં એ ભેદને જોવાના નથી. શુદ્ધતા અશુદ્ધતા, શુભ અશુભ તો એક બાજુ મૂકો, પણ શુદ્ધતા અશુદ્ધતાના ભેદ અને દ્રવ્યગુણ પર્યાયના ભેદ વિલીન થઈ જાય ત્યાર પછી અનુભવ થવાનો વારો છે અભેદ અનુભવનો. કેમ કે અનુભવ નિર્વિકલ્પ છે અને આ ભેદનો આશ્રય વિકલ્પના ઉત્પાદક છે. બેને મેળ નથી, ઉલટું સુલટું છે. તેથી એમ કહે છે કે ગુપ્ત શુદ્ધ ને અશુદ્ધ અવસ્થા ભેદ છે એને પણ નજો. એ બનાસદાસે ગાયું છે કે સમલ વિમલન વિચારીએ એની સિદ્ધિ નહીં. ઓર સમળપણું એટલે અશુદ્ધતા અને વિમલપણું એટલે શુદ્ધતા. એક જાણીએ, એક દેખીએ, રમી રહીએ, એક ઠોર, એક એટલે અભેદ તત્વને જાણું છું, અભેદ તત્વને દેખું છું, એકને દેખું છું જેમાં બેનો ભેદ નથી, અને એમાં સ્થિર રહું છું, રમી રહું છું એમાં. એક જાણીએ, એક દેખીએ, રમી રહીએ, એક ઠોર, સમલ વિમલન વિચારીએ એ સિદ્ધિ નહીં. ઓર જ્યાં સમળતા વિમળતાનો પણ વિચાર નથી તે જ સિદ્ધિ છે, બીજી કોઈ સિદ્ધિ નથી. આમ કીધું નાટક સમય સારમાં. નિયમ સારમાં એવો એક કળશ લીધો છે. શુદ્ધતા અને અશુદ્ધતાની વિકલ્પ, શુદ્ધ અને અશુદ્ધની વિકલ્પના હંમેશા મિથ્યા દ્રષ્ટિઓને હોય છે એમ કરીને વાત લીધી છે. નિયમ સાર મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે, સમ્યક દ્રષ્ટિને તો હંમેશા એવી માન્યતા છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે. દ્રવ્યથી ને પર્યાયથી બંનેની શુદ્ધતા એને છે. કેમ કે અશુદ્ધ અંશને એ પોતાનો સ્વસ્વામીપણે સ્વીકારતો નથી, તેથી પોતાને દ્રવ્યગુણ પર્યાયથી શુદ્ધ જોવે છે. આ તો કારણ પર્યાય લે છે ને, મુખ્યપણે કારણ પર્યાય લે છે. દ્રવ્યને અહીંયા પૂરું કર્યું છે, દ્રવ્ય ગુણ અને એની કારણ પર્યાયમાં દ્રવ્ય પૂરું થઈ ગયું. કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે આ રીતે અહીંયા લીધું છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને, આ પરમાગમનો તોડી ન શકાય એવો ભાવ છે, આશય છે, એવા અતુલ અર્થને સારા સારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે ક્યાં હિત છે ને ક્યાં અહિત છે એવું વિચાર કરવાવાળી સુંદર બુદ્ધિ વડે જે સમ્યક દ્રષ્ટિ સ્વયં જાણે છે, આવું જે સમ્યક દ્રષ્ટિ જાણે છે તેને અમે વંદન કરીએ છીએ. ઠીક, મુનિરાજ આમ કહે છે, તેને અમે વંદન કરીએ છીએ. મૂળ શ્લોકમાં આ વાત છે, વંદામહે, એક વચન મન, વંદામહે તમ વયમ, વયમ એટલે અમે, વંદામહે એ અમે, અમે વંદન કરીએ છીએ. આવા શબ્દો વાપર્યા છે. આ વાત કહેતા શુદ્ધ અને અશુદ્ધના ભેદને ઉડાવનાર જે સમ્યક દ્રષ્ટિ પરમાગમના અતુલ અર્થને પોતાની સુંદર બુદ્ધિ વડે સારા સારનો વિચાર કરીને જ્યાં અંદર જાય છે અનુભવમાં, તો મુનિરાજ કહે છે કે અમે એને વંદન કરીએ છીએ, જાઓ. એટલા સેંકડો વર્ષ પહેલા લખાયેલો શ્લોક છે. શુદ્ધા શુદ્ધ વિકલ્પના ભવતી સા મિથ્યાદૃષ્ટિ પ્રત્યહમ. મિથ્યાદૃષ્ટિને શુદ્ધ શુદ્ધની વિકલ્પના છે. સમ્યક દ્રષ્ટિ શુદ્ધમ કારણ કાર્ય પ્રયુગલમ પ્રત્યહમ. સમ્યક દ્રષ્ટિને તો કારણ કાર્ય બંને શુદ્ધ છે. ઇથમ ય પરમાગમ પરમાગમ અર્થમ અતુલમ જાનાતિ સદ્રક સ્વયં સારાસાર વિચાર ચારુ ધિષણામ. સારાસારનો વિચાર કરનાર, ચારુ ધિષણામ, ચારુ એટલે સુંદર અને ધી એટલે બુદ્ધિ, ધિષણામ એટલે એ બુદ્ધિને, એવા બુદ્ધિના ધારકને વંદામહે તમ વયમ, અમે એને વંદન કરીએ છીએ. આ શ્લોક લખતા આટલો બધો ભાવ એમ છે મુનિરાજને. આવા સુદૃષ્ટિને, સમ્યક દ્રષ્ટિને, સમ્યક દ્રષ્ટિ પ્રત્યામ એને અમે વંદન કરીએ છીએ. ત્યાં સુધી લખાય છે. એ ખરેખર એ વ્યક્તિનો વિષય નથી, એ ધર્મને વંદન કરે છે. ધર્મને વંદન કરતા હોવાથી તે ધર્મને વંદન કરે છે. ધર્મીને જે વંદન કરે છે તે ધર્મને વંદન કરે છે, અને ધર્મને વંદન કરે છે તે ધર્મને વંદન કરે છે. અહીંયા સીધો સંબંધ ધર્મ સાથે છે, એટલે જે ધર્મને વંદન કરતો નથી તે ધર્મીને વંદન કરતો નથી, જે ધર્મીને વંદન કરતો નથી તે ધર્મને વંદન કરતો નથી. આમ સામે સામે નીકળે છે.
પોતે તો સારા સાર બુદ્ધિને પ્રવર્તા જ હોય છે. મુનિરાજ પોતે તો સારા સાર બુદ્ધિને પ્રવર્તા જ હોય,
પોતે તો પ્રવર્તે છે, સારી રીતે પ્રવર્તે છે, તો પણ એમને એટલું બહુમાન આવ્યું છે. ધર્મ પ્રત્યેનું એ બહુમાન છે. વ્યવહાર વંદન કરવા ક્યાં જાય છે, વંદન નમસ્કાર કરવા જાય છે એમ નથી, પણ એ પોતાના ભાવમાં ભાવ વંદન કરે છે, તે ધર્મને વંદન કરે છે. કેમ કે ધર્મ છે એ વંદનીય છે. હે ભગવાનના જ્ઞાનમાં એમ આવે છે કે જે જીવ સમ્યક પ્રકારે કષાય ઉપર વિજય મેળવે છે તે જીન થયો. ક્યારે એને પ્રથમ જીન ગણ્યો? કે પાંચમી કરણ લબ્ધિ થઈ ત્યારે. જે કરણ લબ્ધિ સમ્યક દર્શન પહેલાની પૂર્વ પર્યાય છે, કે જે પર્યાય પૂર્ણ થતા અનુત્તર પર્યાય સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, વચ્ચે કોઈ પર્યાય નથી એક સમયની પણ. એવી જે કરણ લબ્ધિના પરિણામ ધવળમાં આવે છે, કર્ણ યુગનો ગ્રંથ છે ને, એટલે કર્ણના પરિણામના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષયો એમણે લીધા છે વિશેન સ્વામીએ. તો ત્યાં એને જીન કહ્યો, આ જીન થયો છે. જીન તો તેરમે ગુણ સ્થાને થાય છે. તો કે નહીં, ભગવાન જીનેન્દ્ર એમ કહે છે કે આ જીવ જીન થયો, આવી વાત કીધી છે. એક જ શબ્દના કેટલા અર્થ કરવા, કે જ્યાં જે કહેવા માગે છે ત્યાં એ વાતને સમજવી જોઈએ. શું પ્રશ્ન શું છે? એ તો ધર્મને જ જોવે છે. એ શુદ્ધ શુદ્ધ ના ભેદ ને તો અહીંયા નહીં જોવાની તો વાત ચાલે છે. શુદ્ધ અશુદ્ધ ના ભેદ ને નહીં જોવાની તો વાત ચાલે છે. અને એમ સમ્યક દ્રષ્ટિઓ અમે તો જોતા નથી, કેમ કે અમે પણ સમ્યક દ્રષ્ટિ છીએ એમ કે છે. અને સમ્યક દ્રષ્ટિઓ પણ જે છે એ જોતા નથી, તો એના પ્રત્યે એમને ઘણું બહુમાન છે. કે અરે જગતના જીવો તો શુભાશુભના ભંગમાં અટક્યા છે, અશુભ હે છે ને શુભ ઉપાદેય છે એ ભંગમાં અટક્યા છે. અહીં તો કહે છે કે સમ્યક દ્રષ્ટિઓ એવા સ્તરમાં છે કે જે શુદ્ધ અશુદ્ધતાના ભંગમાં પણ નથી ઉભા રહ્યા, એમ લેવું છે. એટલે બહુ માનાયું છે, અરે શુભાશુભમાં તો જગત આખું એટલું છે, આ તો શુદ્ધતા અશુદ્ધતાને જોતો નથી. જેની નજર પોતાના પરિપૂર્ણ પરમાત્મ તત્વ ઉપર છે એ તો કારણ તત્વ ને કાર્ય તત્વ ને શુદ્ધ જોઈ લીધા છે, એને તો બંને શુદ્ધ છે. પૂર્ણ કરતા આ શ્લોક કર્યો છે, અને એ 48મી ગાથાનો વિષય એવો છે કે જેવા લોકાગ્રે સિદ્ધ પરમેશ્વર બિરાજમાન છે અશરીરી, પાંચે શરીરના પ્રપંચના અભાવને લીધે જે અશરીરી થયા, પ્રપંચ એટલે વિસ્તાર, અને જેઓ અવિનાશી છે હવે કોઈ પર્યાય એમની બદલવાની નથી સિદ્ધ પર્યાયમાં, અને જે અતિન્દ્રિય છે જેમને કોઈ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ નથી, અને સકળ વિભાવોના અભાવને લીધે જે નિર્મળ થયા છે, અને ભાવકર્મોના અભાવને લીધે જે દ્રવ્યકર્મ ભાવકર્મના અભાવને લીધે જે વિશુદ્ધાત્મા થયા છે, આ બધા સિદ્ધ ભગવાનના વિશેષણોમાં આવ્યા છે. એવા જે સિદ્ધ પરમેશ્વરી તેવા જ સંસારી જીવો છે, જેવા સિદ્ધ પરમેશ્વરી છે તેવા જ સંસારી જીવો છે એમ લેવું છે. આ ગાથાનો વિષય તો તેવી જ રીતે સંસારમાં પણ આ સંસારી જીવો કોઈ નયના બળથી એવા જ છે, તો કે એ નહીંથી આવા છે ને આ નહીંથી આવા છે, શુદ્ધ નહીંથી શુદ્ધ છે ને અશુદ્ધ નહીંથી અશુદ્ધ છે, એ વાતને ઉડાવવા પછી એક કળશ લીખો છે એમણે. બહુ દ્રષ્ટિનું ઘણું જોર છે આમાં, એટલે જ્ઞાનમાં ભેદ પાડ્યો ને કે કોઈ નયના બળથી આવા છે, એ પોતે ટીકા કરી છે, ગતિમાં ટીકા કરી છે, પછી પદ રચ્યું છે. આ તો પણ ગાથામાં તો નય શબ્દ નથી, ગાથામાં તો શરીરને અવિનાશ છે, નિર્મળ અતિન્દ્રિય શુદ્ધ છે, જેમ લોક અગ્રે સિદ્ધ છે આવા જે લોક અગ્રે સિદ્ધ છે તે રીત જાણ સૌ સંસારીને, તહ જીવા સંસદીને આપ, આવા તું સંસારી જીવોને જાણ. આ તો સિદ્ધ છે, આ સંસારી છે, કેમ જાણવા? તો ટીકામાં પોતે ખુલાસો કર્યો કે કોઈ નહીંના બળથી તું જાણ, શુદ્ધ નહીંના બળથી તું એમ જાણ. હવે શુદ્ધ નહીં ને અશુદ્ધ નહીં નો ભાંગો ઉડાવવો છે, એટલે એમ કહે છે કે શુદ્ધ અશુદ્ધની વિકલ્પના મિથ્યા દ્રષ્ટિઓ હંમેશા કર્યા કરે છે. સમ્યક દ્રષ્ટિને સારા સારું વિચારવા વાળી સુંદર બુદ્ધિ વડે એ વિકલ્પના નથી, એટલે એ તો એવા સમ્યક દ્રષ્ટિ છે કે જે આત્માને સિદ્ધ સ્વરૂપે જ જાણી રહ્યા છે. અમે તો બધા આત્માને સિદ્ધપણે જ દેખીએ છીએ, આ મુદ્દો છે. એવી સમ્યક દ્રષ્ટિની સુંદર બુદ્ધિને અમે વંદન કરીએ છીએ. આમ બહુ અનુભવ પ્રકાશનું બહુ ગૂઢ વચન છે. ગુપ્ત અને પ્રગટ અવસ્થા ભેદ એટલે કે દ્રવ્ય અને પર્યાયના ભેદને નજો. દ્રવ્ય પર્યાયના ભેદ જોતા તને અભેદ અનુભવ નહીં થાય, અભેદ અનુભવ નહીં રહે. અમારું કથનનું તાત્પર્ય અભેદ અનુભવ કરાવવાનું છે. ભેદ કહીને ભેદમાં ઊભો રાખવો સાંભળનારને, એ માટે અમે ભેદ કહેતા પણ નથી. એ આવી ગયું સાતમી આઠમી ગાથામાં. ભેદથી કહો છો ને, કે ભેદથી કહીએ છીએ તે અભેદને સમજાવવા. ભેદની ભેદથી કહીએ છીએ તે અભેદનો અનુભવ કરાવવા. જેના જ્ઞાનમાં અને જેની દ્રષ્ટિમાં ભેદ વિલીન થાય છે, સમજેલા ભેદ પણ જ્યારે વિલીન થાય છે ત્યારે એને અનુભવ થાય છે. જ્યાં સુધી એને ભેદ ઉપરનું લક્ષ રહે છે ત્યાં સુધી અનુભવ થતો નથી. તેથી અનુભવ કરાવવા અર્થે એમ કહે છે કે એમ ન જો. ગુપ્ત અને પ્રગટ અવસ્થા ભેદનો શું એમાં કહેવું છે કે જે આત્મત્વ છે, આત્માનું જે આત્મપણું છે, જે એનો સ્વભાવ છે, એ સ્વભાવને સામર્થ અપેક્ષાએ તે અવ્યક્ત અને ગુપ્ત છે, અને પર્યાય અપેક્ષાએ તે વ્યક્ત પ્રગટ છે. આમ તો ન જો પણ એકાકાર એકલા સ્વભાવને જો એમ કહેવું છે. રીતનો વિષય એ છે કે તું કેવી રીતે જો તો તને અનુભવ થાય, સ્વભાવને તું જોતો સ્વભાવને કેવી રીતે જોતો તને અનુભવ થાય, આ વાત ખોલવી છે. આ વિષયની સૂક્ષ્મતા છે કે સ્વભાવ દ્રવ્યમાં છે અને સ્વભાવ પર્યાયમાં છે કે નથી, આ સ્વભાવને જોવાની રીત નથી. સ્વભાવને જોતા તું એનું દ્રવ્યત્વ કે પર્યાયત્વ એ બંનેમાંથી એકેય ભેદને લક્ષમાં ન લે, બંને પ્રકારના ભેદો તારા લક્ષમાંથી ઉડી જાય અને એકાકાર સ્વભાવ જ તારા લક્ષમાં રહે, ત્યારે તને સ્વભાવનો સ્વસ્વરૂપે અભેદપણે અનુભવ રહેશે. સામર્થ્યને પણ દ્રવ્યત્વ પણ કે પર્યાયત્વ પણ એમ નહીં. જે ભેદ પડે છે ભેદ રાગી જીવને વિકલ્પનો ઉત્પાદક થાય છે. પર્યાયનો ભેદ, ગુણનો ભેદ કે દ્રવ્યનો ભેદ, દ્રવ્યગુણ પર્યાયનો ભેદ એ દ્રવ્યાનુયોગનો વિષય હોવા છતાં પણ એ આગમના વિષયથી પાર અધ્યાત્મના વિષયમાં લઈ જાય છે. એથી પાર લઈ જવાની વાત છે કે દ્રવ્યગુણ પર્યાયના ભેદને પણ ન જો. તારા સ્વરૂપને જોતા દ્રવ્યગુણ પર્યાયના ભેદને પણ તું ગૌણ એટલી હદે કરી નાખ કે તને માત્ર તારો એકાકાર સ્વભાવ જ અનુભવમાં રહે. એમાં આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય વિષય નથી. અનુભવ પ્રકાશ છે ને, ગ્રંથ જેવો થાય, નાનો ગ્રંથ છે, ગજબની વાતો કરી છે. એક સમયનો વિકાર હોવા છતાં શક્તિ એવી ને એવી છે. પર્યાયમાં પર્યાય સમય સમયની હોવાથી વિકાર એક સમયનો છે. કોઈ જીવને બે સમયનો વિકાર એક સાથે ન હોય, કેમ કે પ્રત્યેક જીવની પર્યાય એક એક સમયની છે. તો કહે છે કે જે સ્વભાવ છે એ એટલો મહાન છે, એટલો ઊંડો અને વિશાળ છે કે જેને જગતના કોઈ પદાર્થની ઉપમા આપવી ઓછી પડે છે, આકાશની ઉપમા ઓછી પડે છે. આકાશ તો અનંત છે, છતાં આકાશના પ્રદેશોથી આત્માના ગુણ અનંત ગુણ છે. એટલે જગતના તમામ પદાર્થોથી એ અનુપમ છે. એવા પદાર્થ, એવા મહાન પદાર્થ પાસે એક સમયની વિકારનું સ્થાન કેટલું કે દ્રષ્ટિમાં ન રહે એટલું. જેમ કોઈ એમ કહે કે ક્યાં ત્રણ લોકનો, માં ત્રણ લોકનું જેની પાસે રાજા હોય ને ક્યાં એક ભિખારી. ત્રણ લોકનું રાજ તો કોઈને હોતું નથી, કેમ કે દેવલોકમાં દેવો ઇન્દ્ર છે ને મનુષ્ય લોકમાં ચક્રવર્તી ઇન્દ્ર છે, નીચે બીજા ઇન્દ્રો છે. છતાં ત્રણ લોકનો કોઈ રાજા હોય, જેની પાસે ત્રણ લોકનું રાજ હોય, એની પાસે એક જેને કાંઈ એક ટુકડો પણ રોટલાનો જેની પાસે ન, એની શું હિસાબ. એમ જે ચૈતન્ય ચક્રવર્તી છે, ત્રણ લોકનો નાથ છે, એની પાસે એક સમયના વિકારનો શું, એનો ભાર શું, કે એનું કાંઈ નહીં, એ દૃષ્ટિમાં ન રહે એવી ચીજ છે. ત્યારે તો એનો અફસોસ છે કે અરે રે આ તે શું છે. શું ચક્રવર્તી પાસે ભિખારી દબાઈ જાય તો ઠીક છે કે ભાઈ તો બરાબર છે, પણ આ તો ભિખારી પાસે ચક્રવર્તી દબાણો એનું શું, એનો તો અફસોસ થવો જોઈએ ને. આ તે કેવું ઊંધું ઊંધું, કેટલું વિપરીત એમ, એવી સ્થિતિ છે. એ પોતે એક સમયના વિકારમાં અહંપણું કરીને એટલો એકાકાર એવા ભાવે થાય છે, કેમ કે શ્રદ્ધા એક એવો પ્રકાર છે કે આખે આખો પોતે અહીંયા છે એમ આવી જાય છે. એક સમયના વિકારમાં પોતાને આખે આખો એવો પકડાય છે પોતાપણે કે આખા ત્રણ લોકના નાથને એ ઉડાવે છે. એક શ્રદ્ધાના, શ્રદ્ધામાં પરિણમવાનો એવો ગુણ છે. ગુણ એટલે એવો એનો શ્રદ્ધાનો પ્રકૃતિ સ્વભાવ છે કે એ જેને શ્રદ્ધે એ એનું સર્વસ્વ, પછી એની સામે ગમે તે હોય એને ઉડાવે. પોતાનું સ્વદ્રવ્યાકનું માન હોવા છતાં એને ઉડાવે છે. સામે ત્રણ લોકના ના તીર્થંકર હોય તો એને પણ ઉડાવે, એના કથનને ઉડાવે, એના ઉપદેશને ઉડાવે, આખા જગતને ઉડાવે. આ શ્રદ્ધાની તાકાત છે. એ તાકાતનો જ્યાં ઉપયોગ થયો સ્વદ્રવ્યમાં સ્વાભાવિકપણે, ત્યારે એ આખા જગતને ઉડાવે છે. એ જગતમાં રહેલા સર્વ પદાર્થને ઉડાવે છે. પછી અનંતા સિદ્ધોની સામે પણ એ પર્યાય જોતી નથી, અને પોતાની સિદ્ધ પર્યાયની સામે પણ એ શ્રદ્ધા જોતી નથી. પછી એનો વિષય એકલો ત્રિકાળી સામાન્ય દ્રવ્ય રહી જાય છે. શ્રદ્ધા ન તો પોતાની શ્રદ્ધારૂપ સમ્યક દર્શનની પર્યાયને શ્રદ્ધે છે, કે ન તો સિદ્ધ થાય ત્યારે પોતાની સિદ્ધ પર્યાયને પણ શ્રદ્ધે છે. પછી બીજા સિદ્ધનો તો વિષય દૂર છે, એનો વિષય એકલો પોતાનો શુદ્ધાત્મા ત્રિકાળી આત્મા છે, અને એની તાકાત જબરદસ્ત છે. આવી જે શ્રદ્ધાની શક્તિ છે, એ શક્તિની આગળ બધું એક બાજુ રહી જાય તો પણ શ્રદ્ધાનું પલ્લું નમે છે. સુગાનીજી એક જગ્યાએ બહુ સારું લખ્યું છે આ વિષય, એક પલ્લે મેં તીન કાળ તીન લોક. ત્રણ લોકમાં, ત્રણ લોકમાં થનારા સિદ્ધો આવી ગયા કે નહીં? ત્રણેય કાળના અને ત્રણેય લોકમાં ત્રણ વિધા પંચ પરમેશ્ટી ત્રણ કાળ ત્રણ લોકમાં આવી ગયા કે નહીં? ઓર એક પલ્લે મેં મેં મેરા પલ્લા બેઠ જાતા હૈ ઓર સામને વાલા પલ્લા ઉધર જાતા હૈ. એ તો એ પલ્લું ફેંકાઈ જાય છે એમ કે છે, ઊંચું કરી નાખું છું એમ નહીં, એને તો ઉલાળી મૂકું છું. આવો હું મારા શ્રદ્ધામાં વજનદાર છું. શ્રદ્ધાનો વિષય એમણે ઠીક ઠીક સ્પષ્ટ કર્યો છે. કહે છે કે એક સમયનો વિકાર હોવા છતાં, સમય એક જ સમયનો વિકાર હોવા છતાં, શક્તિ તો એવી ને એવી છે. જે શ્રદ્ધાનો વિષય શક્તિ અને સામર્થ છે એ સદા એવી ને એવી છે. સમય સમય થઈને એ વિકાર અનાદિ અનાદિકાળથી વર્તમાનના સમયરૂપ અનંત કાળ અનંત સમય સુધી ગયો. વચ્ચે અનંતકાળ નિગોદમાં પ્રચુર કષાય કલંકમાં રહ્યો, એ પણ સમય સમયની પર્યાયો. નિગોદની જે પર્યાય તે પણ સમય સમયની, પ્રચુર કષાય કલંક છે તો પણ તે સમય સમયની પર્યાય, તો પણ શક્તિ એવી ને એવી છે એમ કેવું છે. ભજન ક્યાં લઈ જવું છે કે તો પણ આત્માની જે શક્તિ, જે શ્રદ્ધાનો વિષય છે એ તો એવી ને એવી છે, કોરે કોરી નકોરે નકોર જ છે. જ્યારે જીવ એવી શક્તિને જુએ છે ત્યારે એને એનો મહિમા ખરો આવે છે કે અરે અનંત કાળ ગયો, અનંત ભાવમાં રખડ્યો, પણ મૂળમાં જોઉં તો હું એવો ને એવો જ રહ્યો છું, કાંઈ ફેર નથી. મારું સ્વદ્રવ દ્રવ સ્વભાવ કાંઈ ફેર નથી. હવે એ દ્રવ સ્વભાવને જોતા મારે ગુપ્ત વ્યક્ત પ્રગટ અને ગુપ્ત એ અવસ્થા ભેદને પણ મારે જોવાનો રહેતો નથી. આમ છે, વિચાર દ્રષ્ટિ તર્ક કરે છે કે એને પોતાના પરિપૂર્ણ સ્વભાવને જોતા પરિપૂર્ણ પોતાને માન્યો તો હવે અવસ્થામાં એને રાગ કેમ થાય છે? આ માટે એને ઈચ્છા થઈ, આ માટે એને વિકાર થયો. અરે ભાઈ, એ તો હવે અવસ્થા ભેદને જોવાનું ભૂલો છે. અશુદ્ધતાને તો જોતો નથી પણ શુદ્ધતાને જોતો નથી, એકાકાર દ્રવ સ્વભાવને જોવે છે. આવો વિષય છે. એટલે એમ કહ્યું કે એક સમયનો વિકાર હોવા છતાં શક્તિ એવી ને એવી છે અને અવસ્થા પ્રગટ થઈ ત્યારે પણ શક્તિ એવી ને એવી છે. એ અવસ્થામાં શુદ્ધતા સ્વભાવ પ્રગટ્યો એમ કહો ત્યારે પણ શક્તિ એવી ને એવી છે. નિગોદમાં ગયો ત્યારે પણ શક્તિ એવી ને એવી છે અને સિદ્ધાલયમાં પહોંચ્યો ત્યારે પણ શક્તિ એવી ને એવી છે. એ જે મૂળ સ્વરૂપ છે એમાં લાભ હાનિનો કોઈ પ્રસંગ નથી, એમાં લાભ નુકસાનને કોઈ ગુંજાયશ નથી કે એમાં કાંઈ લાભ થાય ને એમાં કાંઈ નુકસાન થાય. લાભ અને નુકસાન આત્માની અવસ્થામાં શાંતિ અશાંતિ સુખ અને દુઃખને લઈને ગણવામાં આવે છે કે અવસ્થામાં દુઃખ થવું તે નુકસાન ને અવસ્થામાં આત્મિક સુખ પ્રગટ થવું તે લાભ. પણ એ વિષય મર્યાદિત છે, અવસ્થા પર્યંત, અવસ્થા પૂરતો મર્યાદિત છે. મૂળ વસ્તુના સ્વરૂપને જોનારને અવસ્થા ગૌણ છે. અવસ્થા ગૌણ છે એટલે કે અનુભવ થતી હોવા છતાં જાણે કે તે જોતો નથી. એ અવ્યક્તના બોલમાં 49મી ગાથામાં એ વિષય લીધો છે કે વ્યક્ત અને અવ્યક્ત ભેળા પ્રતિભાષિત થતા હોવા છતાં એમ, એટલે દ્રવ સામાન્ય અને વર્તમાન પર્યાય એક સાથે યુગપત પ્રમાણ જ્ઞાનમાં અનુભવ ગોચર થતા હોવા છતાં જે વ્યક્ત પ્રત્યે ઉદાસીન છે તે અવ્યક્ત છે એમ કીધું છે. અવ્યક્તનો બોલ છે, જે વ્યક્ત અવસ્થા પ્રત્યે ઉદાસીન છે, જે પોતાના પ્રગટ આનંદની દશા પ્રત્યે પણ ઉદાસીન છે એમ કેવું છે તે અવ્યક્ત છે. આવો એક દ્રઢ સામાન્યનો કે જે શ્રદ્ધાનો વિષય છે, એ જબરજસ્ત વિષય છે, એનું નિરૂપણ એવી વિભિન્ન શૈલીથી આવ્યું છે પરમાગમોમાં, અને ખાસ કરીને અધ્યાત્મ વિષયક ગ્રંથોમાં, અધ્યાત્મના પ્રકરણમાં એ વિષય એવી વિભિન્ન શૈલીથી આવ્યું છે કે એ શૈલી પણ ગજબ આવે છે. ભિન્ન ભિન્ન અનુભવીઓએ, આચાર્યોએ, સમ્યક દ્રષ્ટિઓએ એ વિષયને ખૂબ શ્રદ્ધાના જોરથી વ્યક્ત કર્યો છે ભાષાની અંદર. એ અવસ્થા પ્રગટ થઈ ત્યારે શક્તિ એવી ને એવી છે. અવસ્થા પ્રગટ થઈ એટલે શુદ્ધ અવસ્થા પ્રગટ થઈ, સમ્યક દર્શનની શુદ્ધ અવસ્થા પ્રગટ થઈ, ત્યાંથી માંડીને સિદ્ધ પર્યંતની શુદ્ધ અવસ્થા પ્રગટ થઈ, શક્તિ એવી ને એવી છે. આવી શ્રદ્ધા સુખનું મૂળ છે. કેવી શૈલી કરી છે દીપચંદજીએ, આવી જે શક્તિની શ્રદ્ધા કે મારી શક્તિ સદાય અનાદિ અનંત એવી ને એવી છે, એવી જે શક્તિની શ્રદ્ધા તે સુખનું મૂળ છે. એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં એ શક્તિનું પ્રકરણ ચાલે અને એ શક્તિનો સમ્યક ભાવ ભાષણ ન થાય તો આ બધા શક્તિ પૂજા કરવી કરવા મંડી પૂજા એ દશા થાય પછી. શું કહે છે કે આ જગતનું મૂળ શક્તિ છે, આ કરે છે ને માતાજીની પૂજા શક્તિ કરીને, એ બધું ત્યાંથી નીકળ્યું છે. ભગવાનની વાણી સમજાણી નહીં અને ભ્રમ થયો એટલે શક્તિ નામ તો ઇકારાંત સ્ત્રીલિંગ છે, જે પદ છે ભાષાનું એમાં ત્રણ પદ છે, પુરુષ, સ્ત્રી અને નપુંસક. તો એમાં શક્તિ ઇકારાંત સ્ત્રીલિંગ છે એટલે એક સ્ત્રીનો ફોટો મૂકી દીધો, જેમ ભારત માતા કે સ્ત્રીનો ફોટો ચિત્ર એવી રીતે. એ પછી ચાલ્યું, ચાલો એની કરો પૂજા, શક્તિ મૂકો એની પાસે તરવા. ભાઈ એ બધી ગડબડવાળી વાત છે એમ નથી. શક્તિને શ્રદ્ધાના જોરમાં બહુ બહુ પ્રશંસાથી, બહુ મહિમાથી શક્તિનો ગુણાનુવાદ કરવામાં આવે છે. કેમ કે એ મૂળ સ્વરૂપ છે વસ્તુનું, એ અસલ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે અને સર્વોત્કૃષ્ટ પદ છે. પણ એને યથાર્થ રીતે સમજવાની વાત છે, નહીતર આ શક્તિ પૂજા જે પ્રથમ ચાલ્યું એ બધા ગડબડવાળી વાત ઉભી થઈ જાય. આ બધું એમાંથી જ નીકળ્યું છે. જેટલા અન્ય મત થયા છે તે બધા દિવ્ય ધ્વનિને સાંભળીને 363 આ વખતના 24ના પહેલા તીર્થંકર ઉભા થયા આદિનાથ ભગવાનથી. જેવી દિવ્ય ધ્વનિ નીકળી પ્રગટ થઈ અને 363 પાખંડ ઉભા થયા. એ વિભ્રમથી થયા, આમ કે છે કોઈ, કે હું કહું છું એમ ભગવાન કે છે, આ કે હું કહું છું એમ ભગવાન કે છે, આ કે હું કહું છું, અમે શક્તિનો જ મહિમા કરીએ છીએ એમ. એ પહેલા યુગલિયાના ક્ષણનું ક્ષેત્ર હતું અહીંયા, અને યુગલિયા જેટલા યુગલિયા મનુષ્ય હતા અહીંયા એ બધા મરીને દેવલોકમાં જાય, અહીંનું આયુષ પૂરું કરે, એટલે એની તિરિંજ ગતિ પણ નહીં અને એની નરક ગતિ પણ નહીં, ફરીને મનુષ્ય થાય નહીં, દેવલોકમાં જાય. બે જ ગતિ હતી અહીંયા, મનુષ્ય ગતિમાં હતા અને દેવગતિમાં જતા હતા. આ ક્ષેત્રમાં બે જ ગતિ હતી, જ્યાં ભગવાનની વાણી છૂટી ચારે ગતિ ખુલી ગઈ. ઠીક, પંચમોક્ષ ગતિ પણ ખુલી ગઈ, કોઈ મોક્ષ નહોતું યાદ યુગલિયામાં, કોઈ મોક્ષ જવાનો પ્રશ્ન નથી, કોઈ સમય દ્રષ્ટિ હોય નહીં, બધા મિથ્યા દ્રષ્ટિ. ભગવાનની વાણીમાં મોક્ષ માર્ગ જેવો ખુલ્યો તેવો સામે અપેક્ષિત બંધ માર્ગ પણ ખુલ્યો. નરકમાં જનારા જીવોએ તૈયારી, જે એની યોગ્યતા હતી, સીધા ઉછળ્યા અને દેકારો કરવા મળે, આમ ન હોય, આમ ન હોય, આમ ન હોય. ઠીક, એટલે વિરોધ કરનારા પણ નીકળ્યા, અનુસરનારા પણ નીકળ્યા, પંચમ ગતિમાં જનારા પણ પ્રગટપણે પરિણમવા લાગ્યા અને નરકમાં જનારા પણ પ્રગટપણે પરિણમવા લાગ્યા. એવો જ કોઈ વસ્તુ વ્યવસ્થાનો પ્રકાર છે જગતની અંદર, કે સતની સામે અસત ઊભું થાય છે અને અસતની સામે સત ઊભું થાય છે. આમ કેમ કે એ કોઈ પ્રશ્નનો વિષય નથી, એ જ કોઈ વસ્તુ વ્યવસ્થા છે. શું કહે છે કે આવી શ્રદ્ધા સુખનું મૂળ છે. જે શ્રદ્ધા કેવળ જ્ઞાનની પર્યાયના ભેદને જોતું નથી, ને જે શ્રદ્ધા દ્રવ્યના ભેદને પણ જોતું નથી, અથવા જેનો ભેદ પાડવાનો ધર્મ નથી, એવી શ્રદ્ધા, શ્રદ્ધાનો પ્રકાર એવો છે કે જેને ભેદ પાડવાનો ધર્મ નથી, એનામાં અભેદપણે એકાકાર થઈ જવું, પોતાના વિષય સાથે અભેદપણે એકાકાર થઈ જવું, તે શ્રદ્ધાના પરિણમવાનો ધર્મ છે. એ રીતે શ્રદ્ધા જ્યારે સ્વરૂપ સાથે પરિણમે છે ત્યારે મૂળમાં